વનવાસ એ યુધિષ્ઠિરને માન એટલો ત્રાસદાયક નહોતો જેટલો તેના ચારેય ભાઈઓ અને પાંચમી દ્રૌપદીનો તેની સામેનો અસંતોષ અને રોષ હતો. યુધિષ્ઠિર તેમને પાંચેયને સમજાતો જ ન હતો. એ ધર્મની પૂંછડીમાં તેમને નરી વેવલાઈ જ દેખાતી અને પોતાની આ માન્યતાને તેઓ હર હંમેશા વ્યક્ત કર્યા જ કરતા. ટાણે કટાણે તેમના વાઘબાણો ચાલુ જ રહેતા. યુધિષ્ઠિરનું પાત્ર આ રીતે જોતા મહાત્મા ગાંધીજીને સૌથી વધુ મળતું આવે છે, અથવા કહો કે મહાત્માજીને સમજવા માટે વન પર્વના યુધિષ્ઠિરને સમજવો આવશ્યક છે. યુધિષ્ઠિરની અને તેના પાંચે પાંચ સ્વજનોની બંનેની દુનિયા જ જાણે નિરાળી છે. યુધિષ્ઠિરે સત્ય અને એક અબાધ અફર અટલ જીવન નિષ્ઠા તરીકે સ્વીકાર્યું છે. ભાઈઓ અને દ્રૌપદી આ જીવન નિષ્ઠાને સતુત્ય ગણે છે, પણ વ્યવહારો નથી માનતા. વ્યવહારમાં તો માણસે સત્યની સાથે બાંધછોડ કરવી જ જોઈએ એવી તેમની માન્યતા છે, પણ એ પાંચેયની એક ખૂબી છે. યુધિષ્ઠિરની શારીરિક સેવાને નિસ્બત છે ત્યાં સુધી તેમનામાંથી કોઈ પણ તેને કશી એ વાતે ઊણું આવવા દેતા નથી. સંભવ છે કે આને લઈને યુધિષ્ઠિરની અંતરવ્યથા ઉલટાની વધતી હશે. એને તો બિચારાને હર હંમેશ એક જ ધૂન છે કે ક્યારે હું મારા ભાઈઓને અને દ્રૌપદીને સત્ય વિષયક મારો સિદ્ધાંત ઘરે ઉતરાવી શકું. પણ એવી જ તાલાવેલી ભાઈઓને અને દ્રૌપદીને છે. પોતાની વાત મોટા ભાઈને ઘરે ઉતારવાની ભીમસેન તેમને વારંવાર સલાહ આપે છે. તમે જગતને ઓળખતા નથી મોટા ભાઈ, અને દુર્યોધનને તો નથી જ ઓળખતા. એવા સઠની સાથે સવાઈ સઠતા આચરવી જોઈએ. દુર્જનની સાથે સત્યનો વ્યવહારશો, દુષ્ટોની સાથે અહિંસાશી. 12 વર્ષ વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ એમ 13 વર્ષો પસાર કર્યા પછી પણ 14મા વર્ષને આરંભે દુર્યોધન આપણને આપણું રાજ્ય પાછું સોંપશે એની ખાતરી છી. તેનો સ્વભાવ જોતા તો એમ જ માનવું જોઈએ કે 13મા વર્ષને અંતે એ વરી કંઈક નવું તૂત ઊભું કરશે. એટલે અંતે તો પાછા હતા ત્યાંના ત્યાં જ. તલવાર ઉઠાવે જ છૂટકો, તો પછી અત્યારે જ કાના લડી લેવું. દ્રૌપદી વરી એક યુક્તિ બતાવે છે. વર્ષનો અર્થ 12 મહિના એમ કોણે કહ્યું? વૈદિક સંસ્કૃતમાં એ શબ્દનો અર્થ 1 મહિનો એવો પણ થઈ શકે. તો 13 વર્ષ એટલે 13 માસ એમ શા માટે ન માની લેવું? દુશ્મનો વરી કયા પ્રમાણિકતાના અવતાર હતા? ડગલે ડગલે છલ આચરનારાઓની સામે આટલું એક શાબ્દિક છલ આચરવામાં વાંધો છો? પણ યુધિષ્ઠિર એના નામ પ્રમાણે યુધિહી સ્થિર, સ્થિર જ છે. જગત અને પોતે બંને વચ્ચેના દ્વંદ્ર યુદ્ધમાં એ સત્યની પડખે સ્થિર છે. કશું જ એને ડગાવી શકે એમ નથી. સત્ય સિવાય કશાનો આશ્રય તે લેવા નથી માંગતો. છળનો નહીં કે કોઈ કરનો પણ નહીં. સત્યનું આચરણ કરતાં કરતાં મરણ આવે તો તેવું મરણ પણ અસત્ય વડે ખરીદેલા જીવન કરતાં બહેતર છે એવી તેની શ્રદ્ધા છે. અને આ વનવાસ એ તેની આ શ્રદ્ધાની સૌથી આકરી કસોટી છે. અલબત્ત એક આશ્વાસન છે, તેને વનવાસના વર્ષો દરમિયાન તેને મળવા આવતા અનેક ઋષિઓ તેની આ શ્રદ્ધાનું સમર્થન કરે છે. આવા મળવા આવનારાઓમાં એક તો માર્કંડેય મુનિ છે. આ માર્કંડેય મુનિનો અને યુધિષ્ઠિરનો સંવાદ ખૂબ મનન કરવા જેવો છે. યુધિષ્ઠિરને મળતા વેંત માર્કંડેયની મુદ્રા પર પ્રસન્નતાની ઝલક આવી ગઈ. યુધિષ્ઠિરે તે જોયું, તેને વિસ્મય થયો. અમે વનવાસનું દુઃખ વેઠી રહ્યા છીએ અને અમને જોતા વેંત આ મુનિ જાણે સવિશેષ પ્રસન્ન થયા હોય એવું બતાવે છે. આનો અર્થ શું? અમારી આ હાલત જોઈને શું દુઃખી થાય છે મુનિવર? યુધિષ્ઠિરે માર્કંડેય પાસે રાવ કરે છે ત્યારે આપના ચહેરા પર એવી કોઈ ગમગીની હું નથી જોતો, બલકે એક પ્રકારની ખુશી જોઉં છું. એમ કેમ? માર્કંડેય યુધિષ્ઠિરની આ ટકોર સાંભળીને થોડીક પરો સુધી તો મૂંગાજ થઈ ગયા. તમારી વાત સાચી છે રાજન. પછી તેમણે કહ્યું, તમારી આ સ્થિતિ મારામાં એક અનોખા આનંદની લાગણી પ્રેરે છે. સત્યને ખાતર દુઃખી થનારા જગતમાં હજુ પણ પડ્યા છે એ વિચારે હું પ્રસન્નતા અનુભવું છું. તમને જોઈને મને ત્રેતાયુગ અને શ્રી રામચંદ્ર યાદ આવી જાય છે. અને પછી માર્કંડેયે પાંડવોને સંબોધીને જે બે વચનો કહ્યા છે તે ચિર સ્મરણીય છે. એ વચનનો સાર એટલો જ છે કે દુષ્ટ પ્રત્યે દુષ્ટતા આચરવાની આપણામાં પૂરેપૂરી શક્તિ હોય છતાં આપણો તો ધર્મ જ આચરવો. છેવટે પ્રતિજ્ઞા અનુસાર 12 વર્ષના વનવાસનું થતાં 13મા વર્ષના ગુપ્તવાસનું કષ્ટ સહન કર્યા પછી તમે તમારી રાજ્યલક્ષ્મીને કૌરવના હાથમાંથી અચૂક છોડાવી શકશો એવો આશીર્વાદ આપીને એ વિદાય લે છે. આ પછી આવે છે એક બીજા મુનિ, નામ છે ભક્તાલભ્ય. આ દરમિયાન પાંડવો કામ્યક વનમાંથી દ્વૈત વનમાં આવી ગયા છે. દ્વૈત વનમાં પાંડવોએ સર્જેલું સાત્વિક વાતાવરણ જોઈને ભક્તાલભ્ય પુલકિત થઈ ઉઠે છે. જે બાહ્ય ઠાટથી પાંડવો રહે છે તે જોઈને એ દંગ થઈ જાય છે. આટલા બધા વ્રતધારી બ્રાહ્મણો તમારા સંરક્ષણ નીચે આ દ્વૈત વનમાં વસેલા છે. ભક્તાલભ્ય કહે છે તે જોઈને મારું હૃદય પ્રફુલ્લિત થઈ ઉઠે છે. બ્રાહ્મણો ક્ષત્રિયો સાથે અને ક્ષત્રિયો બ્રાહ્મણોની સાથે એક થાય છે ત્યારે વાયુ પ્રેરિત અગ્નિની પેઠે પ્રકાશવાન થઈને શત્રુઓ રૂપી વનોનો તેઓ અનાયસે નાશ કરી શકે છે. બ્રાહ્મણમાં અનુપમ દ્રષ્ટિ છે અને ક્ષત્રિયોમાં અનુપમ બળ છે. બંને સાથે મળીને કામ કરે છે ત્યારે જગત પ્રસન્ન થાય છે. છેલ્લે આવે છે વ્યાસ. યુધિષ્ઠિરને એકાંતમાં લઈ જઈને તે બે સૂચનાઓ આપે છે, કોઈ પણ સ્તરે લાંબો વખત ન રહેવું અને દિવ્ય શસ્ત્રોની વિદ્યા પ્રાપ્ત કરવા માટે અર્જુનને ઉત્તર દિશામાં મોકલવો. પરિણામે પાંડવો દ્વૈત વનમાંથી નીકળી પાછા સરસ્વતીને તીરે આવેલા કામ્યક વનમાં આવે છે અને અર્જુન ઇન્દ્રકીલ પર્વત તરફ વિદાય થાય છે.